ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ ફર્સ્ટ રોબોટિક્સ કોમ્પિટિશન યોજાઈ ગઈ, જેમાં દુનિયામાંથી લગભગ 150 જેટલા જુદા જુદા દેશોએ ભાગ લીધો હતો. ભારતમાં ગુજરાતમાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ એમના માર્ગદર્શક સાથે આ સ્પર્ધામાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા આવ્યા છે. આવા જ એક માર્ગદર્શક એટલે અશ્વિન શાહ. અશ્વિનભાઈ, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું સ્વાગત કરું છું.
થેન્ક યુ.
અશ્વિનભાઈ, રાજકોટથી તમે બે ટીમ લઈને અહીંયા આવ્યા છો. આ સ્પર્ધા છે શું અને આટલી મોટી સ્પર્ધા વિશે રાજકોટ જેવડા શહેરમાં પણ માહિતી કેવી રીતે પહોંચી?
આ બેઝિકલી એક રોબોટિક્સની કોમ્પિટિશન છે, જેમાં સ્ટુડન્ટ્સને અત્યારનું એક આપણું અપકમિંગ ટ્રેન્ડ છે, સ્ટેમ કન્સેપ્ટ્સ કહેવાય છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ, કે ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં કે જ્યાં થિયોરેટિકલ એડ્યુકેશન ઉપર બહુ બધું ફોકસ છે પણ પ્રેક્ટિકલ એડ્યુકેશન ઝીરો છે, ત્યાં આવા રોબોટિક્સ જેવા ફિલ્ડથી અમે લોકો પ્રેક્ટિકલ એડ્યુકેશન આપવાની ટ્રાય કરી રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે છોકરાઓને અમે લોકો ગ્લોબલ લેવલની કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ પણ કરાવીએ છીએ, જેથી કરીને લોકોને એક મોટું પ્લેટફોર્મ મળે અને બૂસ્ટ મળે, પ્લસ એ લોકોને પણ એના ફ્યુચર માટે ઘણી બધી વસ્તુ ક્લિયર થાય. સો ધેટ ઇઝ હાઉ રોબોટિક્સ સ્ટાર્ટેડ વિથ અસ. રાજકોટમાં અમે લોકો છેલ્લા 5 વર્ષથી આ રોબોટિક્સની કોમ્પિટિશન્સ કરાવી રહ્યા છે, લાઈક સ્ટુડન્ટ્સને પ્રિપેર કરીએ, પછી રિજનલ લેવલે પાર્ટિસિપેટ કરીએ, જો રિજનલમાં જીતીએ તો નેશનલ લેવલે જવા મળે, અને નેશનલમાં જે પ્રમાણે રેન્કિંગ આવે આપણું તો top 6 ટીમ્સને અલગ અલગ જગ્યાએ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જવા મળે. તો લાસ્ટ 5 યર્સમાં અમે લોકો મિનિમમ લાઈક 15 ટાઈમ્સ અલગ અલગ કન્ટ્રીઝમાં જઈ અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને આવ્યા છીએ. આ વખતે વી ગોટ ઇટ ટુ ઓસ્ટ્રેલિયા, કારણ કે અમારી રાજકોટની જે મારી રોબોફન લેબની ટીમ છે, કે એ લોકોએ સ્ટેમનું આઉટરીચ બહુ સારી રીતે એની કમ્યુનિટીમાં કર્યું હતું, એના માટે એ લોકોને કનેક્ટ એવોર્ડ મળ્યો હતો, અને મારી જ પોતાની બીજી બોમ્બેની ટીમ છે, એ લોકો ફાઇનલિસ્ટ હતા, એટલા માટે એ બે પર બે ટીમ અહીંયા ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે ક્વોલિફાય થઈ હતી.
તમે વાત કરી એમ આખા ભારતમાંથી જુદા જુદા લેવલે આ સ્પર્ધા યોજાણી હતી અને એમાંથી પછી સિલેક્શન થઈ અને તમે આ રીતે અહીં પહોંચ્યા ઓસ્ટ્રેલિયા સુધી, અને એમાં ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તો શું છે એ ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન?
ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન બેઝિકલી અમારું નેશનલ ઓર્ગેનાઇઝર છે, જેની પાસે આ કોમ્પિટિશનને ઇન્ડિયામાં ઓર્ગેનાઇઝ કરવાના બધા રાઇટ્સ છે, એટલે દે આર ધી ઓનલી પીપલ હુ કેન ઓર્ગેનાઇઝ ધીસ કોમ્પિટિશન ઇન ઇન્ડિયા. એટલે એ લોકો જ પેલા રિજનલ લેવલે કન્ડક્ટ કરે, પછી એ લોકો જ નેશનલ લેવલે કન્ડક્ટ કરે, પછી એ લોકો જે મેઇન ઓર્ગેનાઇઝર્સ હોય, ફર્સ્ટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ફ્રોમ USA, લાઈક ફર્સ્ટ સ્ટેન્ડ ફોર ઇન્સ્પિરેશન એન્ડ રેકોગ્નિશન ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, દેટ ઇઝ ફાઉન્ડેડ બાય ડીન કીમન. આપણે જોયેલું સેગવે જોઈએ છે ને, એના ફાઉન્ડર જે છે ને, ઇઝ આ ફર્સ્ટ ના ફાઉન્ડર છે. એ લોકોએ દરેક નેશનમાં આવા નેશનલ ઓર્ગેનાઇઝર્સ એસ્ટાબ્લિશ કર્યા છે, જે એના નેશનમાં કોમ્પિટિશન કરાવે અને પછી તમને લોકોને ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર જવા મળે.
ઓસ્ટ્રેલિયામાં સરકાર આ વિષયોમાં વિદ્યાર્થીઓ આગળ વધે, સ્ટેમ જે તમે વાત કરી એના માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, તો ગુજરાતમાં એની શું સ્થિતિ છે? સ્ટેમ માં તો અવેરનેસ સારી એવી છે, પણ રોબોટિક્સ ની કેટલીક અવેરનેસ છે આપણે ત્યાં?
ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં હજી બધું બહુ ઇનિશિયલ ફેઝમાં છે, અને અમે લોકો પોતે પણ બહુ ટ્રાય કરી રહ્યા છે કે મેક્સિમમ સ્કૂલ સુધી પહોંચીએ, મેક્સિમમ છોકરાઓ અમારા સેન્ટરમાં પણ સ્ટેમ અને રોબોટિક્સ ભણવા આવે, કારણ કે એઝ અ રોબોફન લેબ અમે પોતાની પણ લેબ્સ એસ્ટાબ્લિશ કરેલી છે ગુજરાત પ્લસ ચેન્નઈ પ્લસ મુંબઈ, અને ત્યાં અમારી લેબ્સમાં સ્ટુડન્ટ આવીને ભણે અથવા અમે જે સ્કૂલ સાથે ટાઈઅપ કર્યું હોય ત્યાં પહોંચીને પણ અમે ભણાવવાની ટ્રાય કરી રહ્યા છે, અને સ્કૂલ હવે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ લઈ રહી છે, કારણ કે એ લોકો રિયલાઇઝ કરે છે કે થિયોરી અને પ્રેક્ટિકલ વચ્ચેનો ગેપ પૂરવો બહુ જરૂરી થઈ ગયો છે, તો એ લોકો પણ હવે ઇન્ટરેસ્ટ લઈને અમને પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે, એટલે થિંગ્સ આર ગોઈંગ ગ્રેજ્યુઅલી.
બરાબર. આ અત્યારની કોમ્પિટિશનમાં તમારા વિદ્યાર્થીઓ જે લઈને આવ્યા હતા એ શું હતું?
એ એક ફર્સ્ટની જ કોમ્પિટિશન હતી, જે કોમ્પિટિશનનું નામ હતું ફર્સ્ટ ટેક ચેલેન્જ. ફર્સ્ટના છે ને એજ ગ્રુપ વાઇઝ અલગ અલગ પ્રોગ્રામ્સ આવે, એજ 6 થી 9 માટે જુનિયર ફર્સ્ટ લેગો લીગ આવે, એજ 9 થી 14 માટે ફર્સ્ટ લેગો લીગ આવે, અને એજ 14 થી 18 માટે ફર્સ્ટ ટેક ચેલેન્જ આવે. તો અત્યારે આપણે જે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ્સને લઈને આવ્યા છે એ એજ 14 થી 18 ની વચ્ચેના છે, જે લોકોએ ઇન્ડિયામાં ફર્સ્ટ ટેક ચેલેન્જમાં પાર્ટિસિપેટ કર્યું હતું, અને એમાં જ મેં તમને જે આગળ અવોર્ડ્સની વાત કરી એ અવોર્ડ જીતી અને પછી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે અહીંયા આવ્યા છે.
રાઈટ. શું બનાવ્યું હતું એમણે?
દર વર્ષની એક થીમ હોય રોબોટ ગેમની, તો આ વખતની થીમ હતી વેલોસિટી વોર્ટેક્સ, એટલે એમાં એ લોકોએ રોબોટ બનાવ્યા હતા કે જેમાં પાર્ટિકલ્સ ને સેન્ટર વોર્ટેક્સમાં એટલે કે 50 ઇંચ ઉપર શૂટ કરવાના હોય, પછી જીમ બોલને કેપ કરી અને 50 ઇંચની હાઇટ ઉપર લઈને એને સેન્ટર વોર્ટેક્સમાં કેપ કરવાનો હોય, આઈઆર બીકન્સને પુશ કરવાના હોય, એવા ઘણા બધા ટાસ્ક આપ્યા હતા કે જેમાં કન્સ્ટ્રક્શન, પ્રોગ્રામિંગ આ બધી વસ્તુને તમારું સ્કિલ્સનું ઘણું બધું ડેવલપમેન્ટ થાય.
અચ્છા, એટલે એ કોઈ ગેમ પ્રકારનું હતું?
યસ, ઈ છે ને એક્ઝેક્ટલી એક સ્પોર્ટ્સ ગેમ જેવું જ હોય કે જેમાં એક 12 ફૂટ બાય 12 ફૂટ નું પ્લેફિલ્ડ હોય અને એક સાથે એમાં 4 ટીમના રોબોટ્સ દોડે, બે બે ટીમ, બે બે રોબોટ્સની એક ટીમ બને, એક રેડ અલાયન્સ કહેવાય, એક બ્લુ અલાયન્સ કહેવાય આ ગેમમાં, અને બે અલાયન્સ વચ્ચે મેચીસ થાય અને એમાંથી જે જીતતા જાય એવી રીતે તમે પ્રોગ્રેશન પ્રમાણે આગળ વધતા જાઓ. અને એમાં જ એક સેગમેન્ટ આવે જેને કહેવાય એન્જિનિયરિંગ સેગમેન્ટ, કે જેમાં એ લોકોએ એન્જિનિયરની જેમ આખી એક એન્જિનિયરિંગ નોટબુક બનાવવી પડે અને એમાં એ લોકોની ડે ટુ ડે મીટિંગ, શું નવા પ્રોબ્લેમ્સ આવ્યા, એ પ્રોબ્લેમ્સનું કઈ રીતે સોલ્યુશન આઈડેન્ટિફાય કર્યું, પછી એ સોલ્યુશન વર્કનો કર્યું તો તમે એક અત્યારના વર્કિંગ સોલ્યુશન સુધી કઈ રીતે ઇવોલ્વ થયા, એ બધી વસ્તુનું તમારે ડિટેલિંગ કરવું પડે. પછી એનું 15 મિનિટ્સનો એક ઇન્ટરવ્યુ રાઉન્ડ હોય, એટલે આવી રીતે કોમ્પિટિશન હોય.
અશ્વિનભાઈ, ટેકનોલોજીના ક્ષેત્રમાં અને ખાસ કરીને રોબોટિક્સ જેવા ફિલ્ડમાં ભારતમાં, ગુજરાતમાંથી અને રાજકોટ જેવા નાના શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય અને વિશ્વભરમાં આવી રીતે સ્પર્ધામાં ભાગ લેવા આવે એ બહુ મોટી વાત છે અને એ લોકોને ભવિષ્યમાં આવી વધારે ને વધારે સ્પર્ધામાં ભાગ લેવા મળે, વધુ નવું જાણવાની તક મળે, એના માટે SBSના સૌ શ્રોતાઓ વતીથી હું ઝેલમ હાર્દિક એમને શુભેચ્છા પાઠવું છું અને એક માર્ગદર્શક તરીકે તમને અભિનંદન આપું છું અને અમારી સાથે જોડાવા બદલ તમારી આભારી છું.
થેન્ક યુ બધા સ્ટુડન્ટ્સ અને અમારા આખા ગુજરાત વતી, હું પણ અહીંયા જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એ બધાને, પ્લસ તમને એક સ્પેશિયલ થેન્ક્સ કે તમે તમારો એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ સ્લોટ કાઢી આ વસ્તુને રેકગ્નાઇઝ કરી અને યુ આર ડુઈંગ ઇટ ઓન એર.
થેન્ક યુ વેરી મચ અશ્વિનભાઈ.